તારીખ 26/2/1991 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 913 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દાદરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 40
પરિણામ આખું ધામ લઈ ગયા છે. એમાં પણ ખાસ કરીને પ્રસાદાને કોઈ જીવ ઈચ્છતો નથી, પ્રસાદાને કોઈ જીવ ચાહતો નથી. તો પણ પૂર્વ પ્રારબ્ધ વસાત પ્રસાદાનો ઉદય મનુષ્યને આવ્યા વિના રહેતો નથી. પ્રસાદાનું દુઃખ દબાવાથી કોઈ પણ ઉપચારથી પણ ન મળે એવું પણ દુઃખ ઉદયમાન ચાલુ રહે છે અને એનો કોઈ ઉપાય જણાતો નથી. ત્યારે એ ઉપાયને શોધવા માટે જે વિચારવાન ઉત્તમ પુરુષોએ જે કાંઈ ખોજ કરી શોધ કરી એક આશ્ચર્યમય વિશેષ પ્રકારની વિલક્ષણ પ્રકારની શોધ કરી એ સાતા કરતા અસાતાના ઉદયમાં તેઓ વિશેષ આત્મકલ્યાણ સાધી શક્યા અને આત્મકલ્યાણ સાધવાનો તે વિશેષ સુ અવસર જાણે કે હોય એવી રીતે પુરુષાર્થમાં પ્રવર્તા. એવું અહીંયા ગોપાલ દેવનું પ્રતિપાદન છે. મોક્ષુ જીવે પોતે જ્યારે જ્યારે પ્રસાદાનો ઉદય આવે ત્યારે શું કરવું એટલું અત્યારે પ્રયોજનનો વિષય છે. કે જે હનુમાનદાસ ભાઈ કરેલું જે વિમુક્ષુ છે એને પત્રમાં આખી મહાપુરુષની વાત લખી. એટલા માટે લખી કે તેમને પણ પ્રસાદાનો ઉદય હતો ત્યારે એ શાંત સ્વભાવથી એ ઉદયને પસાર કરતા હતા. પ્રસાદા થાય અને શાંતિ રહેવી આ વાત સહેલી નથી દેખાતી. શરીરમાં પીડા હોય વેદના હોય છતાં શાંતિ રાખવી એ વાત સહેલી નથી દેખાતી. કેમ કે શહેરી એટલી છે પણ નહીં, તો પણ એ શાંતિ રાખી શકાય છે એ વાત જરૂર છે. કેવી રીતે શાંતિ રાખવી એ વાત પ્રયોજનભૂત રીતે સમજવાય છે. કેમ કે દુઃખી થવું નથી, ભલે દુઃખના પ્રસંગો પ્રાપ્ત થાય તો પણ દુઃખી થવું નથી. એવો જે ઉપાય છે એ ઉપાય ગ્રહણ કરવો, સમજવો અને ગ્રહણ કરવો કે જેથી દુઃખી થતું બચી જવાય. તો આ વિષય પણ ભેદ જ્ઞાનનો છે. શરીરથી ભેદ જ્ઞાન કરવું શરીરની અસાતારૂપ અવસ્થા અને અસાતામાં થતું જે શારીરિક વેદનાનું પરિણામ અને એને જાણનારું જે જ્ઞાનનું પરિણામ, આમ બે પ્રકારના પરિણામ છે. જાણનાર છે કે જ્ઞાનનું પરિણામ છે અને અસાતાવાળું જે પરિણામ છે એ જળ પરમાણુની દશા છે. જે સાતાનું પરિણામ છે એમાં હું પણ થાય છે, ત્યાંથી દુઃખની શરૂઆત થાય છે. જીવ કેવી રીતે અશાતાના ઉદયમાં દુઃખી થાય છે એનો પ્રથમ વિચાર કરવા માંગે છે, અને પછી કેવી રીતે દુઃખી ન થાય તેનો પણ પછી વિચાર કરવા યોગ્ય છે. તો જે અશાતાની દશા છે એમાં હું પણ છે, અથવા મને દર્દ થાય છે, મને પીડા થાય છે, એ મુખ્યપણે દુઃખનું કારણ છે. ખરેખર એ શરીરની અવસ્થા છે અને જીવની અવસ્થા નથી. આમ છે, શરીરનો કોઈ ભાગ ઓપરેશન કરીને અથવા અકસ્માત થવાથી કપાઈ જાય છે, તો પણ ત્યાં આત્મા કપાઈ જાય છે એવો અનુભવ થતો નથી. જો એક અંગ ઓછું થાય, ઘટી જાય, તો પણ આત્મા ઘટતો નથી એવો અનુભવ થાય, તો અંગ ન કપાયું હોય ત્યારે તો આત્મામાંથી કાંઈ પણ ઓછું થતું હોય, કાંઈ પણ ઘટતું હોય, કાંઈ પણ ચાલ્યું જતું હોય એવું કાંઈ બનતું નથી. પણ પીડા મને થાય છે, દર્દ મને થાય છે એવો જે અભ્યાસ છે અથવા ભ્રમ છે અથવા એમાં જે પીડામાં પોતે પોતાની જાતને ભેળવી દે છે, ઇન્વોલ્વ કરે છે, એ મુખ્યપણે દુઃખનું કારણ છે. જો જ્ઞાનમાં હું પણ કરીને અને જ્ઞાનમાં પોતાનું અસ્તિત્વ હોવાથી પોતાના અસ્તિત્વનો જ્ઞાનમાં અનુભવ કરવામાં આવે તો પીડાથી પોતાનું જ્ઞાન જુદું છે. દર્દને જાણનારું, શરીરના દર્દને જાણનારું, જાણનાર જ્ઞાન કોઈ જુદું છે એવો પણ અનુભવ થાય છે, એવો પણ અનુભવ થઈ શકે છે. અને એ અનુભવ એ વર્તમાન પીડાથી દુઃખ મુક્ત કરે છે. પીડા જણાય છે ખરી, પણ એ પીડા દુઃખદાયક થતી નથી, દુઃખનું કારણ થતી નથી, દુઃખનું નિમિત્ત થતી નથી. ઉલટાનું, એ વખતે પીડાના પરિણામથી ભિન્ન જ્ઞાનમય પોતાને જોવામાં આવે, અનુભવવામાં આવે, અવલોકવામાં આવે તો એ વખતે શાંતિ થાય છે, એ વખતે સુખ થાય છે. સુખી થતા થતા એ પીડાનું જ્ઞાન થાય છે. આવો એ ચમત્કારિક અનુભવ થાય છે. આને જ્ઞાની પુરુષોએ ચૈતન્યનો ચમત્કાર કર્યો છે. જે શરીરને વેદના અને પીડા પાસે આખું જગત શરણાગતિ સ્વીકારે છે, સરેન્ડર થઈ જાય છે, અને જગતમાં જેનો હજી કોઈ જગતની દ્રષ્ટિએ, ભૌતિક દ્રષ્ટિએ કોઈ ઉપાય શોધાયો નથી, શોધાવો શક્ય પણ નથી, કેમ કે આ વિજ્ઞાન ચૈતન્યનું છે, માત્ર ભૌતિક વિજ્ઞાન જળનું નથી. પણ જળના વિજ્ઞાનને જળ સ્વરૂપે અને ચૈતન્યના વિજ્ઞાનને ચૈતન્ય સ્વરૂપે સમજીને જો જળથી ભિન્ન ચૈતન્યનું જ્ઞાન કરવામાં આવે તો કોઈ પણ વેદના કાળે વેદનાથી દુઃખી થયા વિના વેદનાનું જ્ઞાન રહી જાય છે, થઈ શકે છે એવો એક આશ્ચર્યકારી અને ચમત્કારી અનુભવ કરવો જોઈએ, થવો જોઈએ સુખી થવા માટે, દુઃખથી મુક્ત થવા માટે. ફક્ત પ્રશ્ન અહીંયા એટલો છે કે કેવી રીતે કરવો. તો દુઃખી થવાનો અનુભવ જેમ પીડાની દશામાં હું પણ કરીને કરવામાં આવે છે, એવી જ રીતે સુખી થવાનો અનુભવ જ્ઞાનના હિમતમ કરીને કરવામાં આવે છે. બસ અનુપમ ક્યાં જીવ કરે છે એના ઉપર સુખ દુઃખ નો આધાર છે, બીજું કઈ નથી. આત્માથી ભિન્ન એવા પદાર્થમાં જ્યાં જ્યાં જીવ મહત્વ કરે અને દુઃખ ન થાય એવું સુધી બની શકે. મમત્વ અને દુઃખ એ એક સત્તાની બે બાજુ છે. પછી કોઈ વાર ભયથી દુઃખ થાય છે તો કોઈ વાર પીડાથી દુઃખ થાય છે, પણ મમત્વ અને દુઃખ સાથે હંમેશા રહે છે. અને ભિન્નપણું અને સુખ પોતાના સ્વરૂપમાં અભિન્નપણું અને પોતાથી ભિન્ન એવા કોઈ પણ પદાર્થનું જુદાપણું જે વસ્તુના સ્વરૂપની વાસ્તવિકતા છે એવું વાસ્તવિક જ્ઞાન કરવાથી અથવા વસ્તુના સ્વરૂપનો વાસ્તવિક અનુભવ કરવાથી દુઃખ થતું નથી, દુઃખની ઉત્પત્તિ જ થતી નથી. દુઃખ થાય છે ને ટળી જાય છે, મટી જાય છે એમ નથી, પણ ખરેખર દુઃખની ઉત્પત્તિ જ થતી નથી એવી એક પરિસ્થિતિ ચમત્કારિક રીતે સર્જાય છે. અને એનું આ વિજ્ઞાન છે. એટલે ગુરુદેવ શ્રી ઘણીવાર પોતાના પ્રવચનનો પ્રારંભ એવી રીતે કરતા કે જેને સુખી થવું હોય, જે જીવને સુખી થવું હોય તેને માટે અમે આ વાત કરીએ છીએ. પણ કયું સુખ? કે આત્માની નિરાકુર શાંતિ અને આનંદનું જે સુખ છે એની વાત છે. તો એ વાત અહીંયા મહાન પુરુષોના અનુભવથી કૃપાળુદેવે પ્રતિપાદિત કરી છે. હવે પછીના પારિગ્રાહમાં સ્વરૂપાનુભવ કેવી રીતે કરવો અથવા સ્વરૂપાનુભવ કરવાની જે જ્ઞાન અથવા ઉપદેશ છે એ મહાન પુરુષોએ વારંવાર કેવી રીતે આપ્યો છે અથવા આજે વેદનાનો વિષય આપણે વિચાર્યો એ વેદનાના વિષયનો પ્રયોગ કેવી રીતે કરવો એ વિષય હવે પછી નીકળશે.
ખાલી બેઠક બદલવાથી
બેઠક એટલે માત્ર વિચાર કરવાનો વિષય નથી, પ્રયોગ કરવાનો વિષય છે. વિચારથી વાત કહેવાય છે કે સાંભળેલી વિચારીને વિચારમાં લેવાય છે, સંમત કરાય છે કે વાત ઠીક લાગે છે, એટલું માત્ર આમાં પૂરતું નથી. એથી આગળ વધીને એ વિષયનો સમજેલી વાતનો પોતાના અનુભવમાં લાગુ કરીને પ્રયોગ કરવો એટલે હદ સુધી આ કાર્ય થવું જોઈએ અને તો એનું ફળ આપે છે શાંતિ, નહીતર તો અશાંતિ. જે કદી છૂટી નથી એ કદી છૂટવાની વાત નથી. આત્મા તરફ કેવી રીતે ધ્યાન રાખવું એ હવે કહે છે કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને કેવો આત્મા છે કે જે ઉપયોગ લક્ષણથી સનાતન એટલે સદાય સ્ફુરિત એટલે સ્ફૂર્ણા આપે છે, પ્રેરણા આપે છે, પ્રગટ થાય છે એવા આત્માને કેવો આત્મા લીધો? ઉપયોગ લક્ષણવાળો. ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર, જે સદાય જ્ઞાન જેમાંથી પ્રગટ થઈ રહ્યું છે, જેમાંથી જ્ઞાન પ્રગટ થતું બંધ પણ કરી શકાતું નથી એવી રીતે આ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. અંદરમાં નામનો કેટલો વિશાળ વિપુલ ભંડાર ભરેલો હશે કે અનંતકાળથી જે જ્ઞાનનો પ્રવાહ આત્મામાંથી પ્રવાહિત થઈ જ રહ્યો છે અને અનંતકાળ પર્યંત એનો પ્રવાહ ચાલુ રહેવાનો છે અને કોઈ કાળે એક સેકન્ડ માત્ર પણ એને બંધ કરી શકાતો નથી. પ્રદેશે પ્રદેશેથી જે જ્ઞાન ઉભરાઈને બહાર આવે છે, કેવી રીતે બહાર આવે છે? ઉભરાઈને બહાર આવે છે એવું જ્ઞાન ભંડાર આત્મા છે એ એના ઉભરાથી સમજાય છે. આ તેલ ના કુવા અને ગેસ ના કુવા દેખાય છે, 2000-5000 ફીટ નીચે ડ્રિલિંગ કરેલું હોય છે, ડ્રિલિંગ એટલે ખોદવું. તો 5000 ફીટ નીચે કોઈ ડોકિયું કરવા જતા નથી, લઈ શકાતું પણ નથી, પણ જે ફોર્સ થી પ્રવાહ બહાર આવે છે એ ઉપરથી અંદરના કેટલા ઘન ફૂટ, કેટલા કરોડ ઘન ફૂટ, કેટલા લાખ ઘન ફૂટ, કરોડ ઘન ફૂટ અંદર માલ ગયો છે એનો અંદાજ પણ કાઢવામાં આવે છે કે સેંકડો વર્ષ સુધી આ નીકળશે. માત્ર એના બહારના પ્રવાહ જોઈને અંદરનો જથ્થો નક્કી થાય છે એ તો આત્માથી ભિન્ન એવા પદાર્થો છે, પણ જે આત્મામાંથી જ નીકળે છે અને સ્વયં અનુભવ ગોચર છે, જ્ઞાન પોતે તો સ્વયં અનુભવ ગોચર, પોતે જ પોતાનો અનુભવ કરે છે એવું જે ઉપયોગ લક્ષણ છે, ઉપયોગ જેનું ચિહ્ન છે અને ત્રણેય કાળથી જે સ્ફુરાયમાન છે, ત્રણેય કાળે જે પ્રગટપણે બહાર આવ્યા જ કરે છે એવા આત્માને, આત્માને એટલે આવા આત્માને કહે છે. આત્મા આત્મા તો બધા કરે છે, પણ કેવો આત્મા? કે જે સર્વકાળને માટે જ્ઞાન જ્ઞાન એમ જ્ઞાનથી સર્વ પ્રદેશથી જેનું જ્ઞાન છૂટ્યા જ કરે છે, થયા જ કરે છે એવા આત્માને દેહથી, તેજસ અને કારણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી છે. દેહથી પણ ભિન્ન અવલોકવો એટલે અનુભવવો. અવલોકનમાં જોવું એટલું જ નથી પણ અનુભવપૂર્વક જોવું એને અવલોકન અહીંયા કહેવામાં આવે છે. સામાન્ય અર્થ એવો છે કે અવલોકન એટલે જોવું, તો ઓબ્ઝર્વ, પણ અહીંયા પોતાના અનુભવને જોવો એને અહીંયા અવલોકન કહેવામાં આવે છે. તો પોતાના જ્ઞાન જ્ઞાનાનુભવને, જ્ઞાનના અનુભવને કેવી રીતે જોવો? કે દેહથી ભિન્ન છે, તેજસ અને કારણ શરીરથી પણ ભિન્ન છે. તેજસ અને કારણ શરીર એ બુદ્ધિનો વિષય નથી, સર્વસ્થના ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, પણ શરીર તો સ્પષ્ટપણે આ જ્ઞાનથી અથવા જ્ઞાન લક્ષણ આત્માથી ભિન્ન જોવામાં આવે છે. ભલે તે આત્મા સાથે સંયોગ રૂપ છે અને જીવને શરીરનું ઘણું મહત્વ છે, અત્યંત મહત્વ છે, તો પણ એનો એક પરમાણુ શરીરનો કોઈ એક પરમાણુ પણ આત્માનો થવાનો નથી, કદી થયો નથી અને કદી થવાનો પણ નથી. જુદા છે તે સંયોગ કાળે પણ જુદા રહ્યા છે અને વિયોગ કાળે તો જુદા રહ્યા છે એ સાબિત કરવાની જરૂર પણ રહેતી નથી. પણ સંયોગ કાળે જુદા રહ્યા છે એ વાત ખાસ કરીને અનુભવથી સમજવાની છે. દૂધમાં પાણી નાખે એટલે દૂધ વધી નથી જતું અને પાણી દૂધ થતું નથી. દૂધમાં પાણી નાખવાથી જો પાણીનું દૂધ થતું હોય તો કોઈ એમાં લિમિટ રાખે નહીં, પણ એ બનતું નથી. જ્યારે પણ દૂધમાં પાણી સંયોગપણે ભરેલું છે ત્યારે પાણી પાણી છે અને દૂધ દૂધ જ છે. જુદા પણ પાડી શકાય છે ફિઝિકલી, અને ભેગા હોય ત્યારે જ્ઞાનમાં જુદા સમજી શકાય છે. એમ આ દેહ અને આત્મા સંયોગમાં એક સરખા ક્ષેત્રમાં વ્યાપીને રહ્યા છે. ભૂલ ભૂલામણી અહીંયા થાય છે કે જેટલું શરીરનું આ ક્ષેત્ર છે એટલું જ આત્માનું ક્ષેત્ર છે. એટલે એમ લાગે છે કે શરીર જીવડો અને શરીર જીવો હું છું. આત્મા એટલે હું, આત્મા હું પણ કરે છે, અસ્તિત્વ પોતાનું અનુભવે છે. તો શરીર રૂપે પોતાનું જે અસ્તિત્વ અનુભવે છે એવી અનાદિથી દેહાત્મ બુદ્ધિ એ સર્વ દુઃખનું મૂળ છે. પીડાનું પણ એ જ મૂળ છે, ભયનું પણ એ જ મૂળ છે, અને સર્વ પ્રકારના દુઃખનું એ જ મૂળ છે. ભિન્ન છે એને ભિન્ન જોયું છે. જે શરીર આત્મારૂપ થયું નથી, શરીરનો કોઈ પરમાણુ આત્મારૂપ થયો નથી, એને આત્મા પણ અનુભવવું એ શું જીવની ચેતરામણ નથી. બુદ્ધિવાળા માણસને કોઈ છેતરી જાય તો એને વસવસામાં પાર મળી જાય. એમ મને પણ છેતરી જાય એવા છે ખરા માણસો, જરાક ચોંકી ઉઠે અને છેતરાયામાં એને અફસોસ પણ થાય. પણ અહીંયા ક્ષણે ક્ષણે દેહના કાર્યો હું આત્મા કરું છું, દેહની શાતા અશાતાને હું હોઉં છું, અને શરીરનો દેખાવ તે મારો દેખાવ છે, શરીરનું વજન વધ્યું તો મારું વજન વધ્યું ને ઘટ્યું તો મારું વજન ઘટ્યું. એમ સર્વ પ્રકારે શરીરમાં પોતા પણ અનુભવીને જીવ કેટલો છેતરાય છે, છેતરાય છે એમને એ છેતરાવાથી કેટલો દુઃખી થાય છે, એ દુઃખનો નાશ કરવા માટે પણ વિચારવું જરૂરી છે. દુઃખનો અનુભવ ઘટાડવા માટે પણ એ વિચારવું અવશ્ય જરૂરી છે. ખરેખર ધર્મની બીજું કોઈ રૂઢી રીત રિવાજ કે ઓર્થોડોક્સી નથી, પણ ધર્મ છે એ સુખ દુઃખની સમસ્યાનો કાયમ માટે સોલ્યુશન સમાધાન કરનાર એક વિજ્ઞાન છે. એને ધર્મ એવું નામ આપવામાં આવે છે. ધર્મ એટલે સ્વભાવ. જૈન દર્શનનું આ સૂત્ર છે કે વત્થુ સહાવો ધમ્મો, ધર્મ છે એ વસ્તુનો સ્વભાવ છે. ઉપવાસ કર્યો તે ધર્મ, ભગવાનનું નામ સ્મરણ કર્યું તે ધર્મ, માળા પહેરવી તે ધર્મ, દાન કર્યું તે ધર્મ, પૂજા કરવી તે ધર્મ, શાસ્ત્ર વાંચ્યું તે ધર્મ, એવું કોઈ પરિભાષા નથી. એ ધર્મની વ્યાખ્યા નથી, ધર્મનું સ્વરૂપ પણ નથી. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે એવું સૂત્ર છે, અને જૈન દર્શન સિવાય કંઈ નથી. અન્ય દર્શનોમાં તો રૂઢિને અંધશ્રદ્ધાને જ ધર્મ માનવામાં આવે છે. આત્મા એક પદાર્થ હોવાથી અને જ્ઞાન આનંદ સુખ શાંતિ એનો સ્વભાવ હોવાથી એને ધર્મ કહેવામાં આવે છે, અને એ પ્રગટ કરે ત્યારે એને ધર્મ પ્રગટ કર્યું, એની વિપરીત દશાથી અજ્ઞાન અને દુઃખ પ્રગટ કરે ત્યારે એને અધર્મ કર્યો એમ કહેવામાં આવે છે. આમ સીધે સીધી આત્માને ધર્મને સુખ દુઃખ સાથે જ સંબંધ છે, અથવા ધર્મને અધર્મ એ સુખ અને દુઃખના જ પર્યાયાંતરથી કહેવાતા નામ છે, એ સિવાય બીજું કશું નથી. એટલે અહીંયા ઉપાડ દેવ સંસારી જીવને સુખી થવાનો ઉપાય દર્શાવે છે. જો ભાઈ તારો આત્મા ઉપયોગ લક્ષણે સદાય પ્રગટ થઈ ગયો છે, પ્રગટ લક્ષણે જ્ઞાનમય આત્માનું ભાન તારે કરવું જોઈએ, અને જે રીતે હું છે એવું ભાન તારે છોડી દેવું જોઈએ, એ બદલી નાખવું જોઈએ. હવે અહીંયા વેદ જ્ઞાનનો પ્રથમ તબક્કો લીધો છે. ચાર તબક્કે વેદ જ્ઞાનની વાત કરી છે આ એક પેરેગ્રાફમાં. એક તો જ્ઞાનથી જ્ઞેય ભિન્ન છે એવું સ્વતર પ્રકાશકપણું લીધું અવલોકનમાં. પછી વેદકતા રહેશે, પછી વ્યાપકતા રહેશે, અને પછી પ્રત્યક્ષતા. વેદ જ્ઞાનના ચાર તબક્કા અહીંયા લીધા છે. એમાં પ્રથમ તબક્કાની વાત કરે છે કે જ્ઞાન લક્ષણથી જ્ઞાનમાં જણાતા કોઈ પણ જ્ઞેયોથી જ્ઞાન ભિન્ન છે. નજીકમાં નજીક શરીર છે, ત્યાર પછી બાકીના ઘર કુટુંબ અને જેટલા પૂર્વ પ્રારબ્ધને લઈને જેના તેના સંયોગો કહેવા માત્ર છે. કેવી રીતે છે કહેવા? આ ફલાણાનો ઘર, આ ફલાણાનું બેંકનું ખાતું, આ ફલાણા ક્યાં આવ્યો, અને ફલાણાના સગાવાના કહેવા માત્ર છે. વાસ્તવિકતા એ કોઈ આત્માને બીજા આત્મા સાથે કે કોઈ આત્માને કોઈ જળ પરમાણુના જથ્થા સાથે કે કોઈ એક પરમાણુ સાથે કાંઈ સંબંધ નથી. સર્વથા ભિન્ન છે. બે પદાર્થો અથવા પ્રત્યેક પદાર્થ જગતના સચેતન કે અચેતન જેટલા આત્માઓ છે કે જેટલા પરમાણુઓ છે તે સર્વ પદાર્થો પોતપોતાની અનંત શક્તિને સંઘરીને બેઠેલા પદાર્થો છે. તેથી કોઈ પદાર્થને કોઈ પદાર્થના આધારની જરૂર નથી. જેમ આકાશમાં સૂર્ય અને ચંદ્ર અદ્ધર ફરે છે, કોઈના ટેકાથી ફરે છે, પૃથ્વી ભલે નથી દેખાતી કે એને ટેકો છે કે નહીં, અને કોઈ એમ કે શેષનાગનો ટેકો છે, પણ સૂર્ય અને ચંદ્ર તો અધર જોવામાં આવે છે. એમ આ આત્માને એક પરમાણુ જગતમાં જે ફરે છે, હરે ફરતા હરતા ફરતા જોવામાં આવે છે, એ કોઈના પણ આધાર વિના છે. બધા પદાર્થો શાશ્વત છે, ક્યારેય કોઈ પદાર્થનો નાશ નથી. સર્વ પદાર્થની અનંત શક્તિઓમાંથી કોઈ પદાર્થની કોઈ એક શક્તિનો ઉછાપણો ઘસારો તેવું કાંઈ બનતું નથી. ફક્ત એ પદાર્થનું સ્વરૂપ સમજીને કેમ દુઃખી થાય છે અને કેમ સુખી થાય છે એટલું વિચારનું પ્રયોજનભૂત છે.
આપણે
જે દિવસે એકડો શીખ્યા ત્યારે ઘણો અઘરો, માસ્તરે હાથ પકડીને એકડો ઘૂંટાયો હતો. સીધે સીધો ઘૂંટી નહોતા શકતા, તો હાથ પકડી પકડીને ઘૂંટા બનાવ્યો છે. અને કેટલી વાર ઘૂંટા બનાવ્યો છે, સેંકડો અને હજાર વાર ઘૂંટાવ્યો. આખી પાટી જેવડો એકડો થઈ ગયો ત્યારે માંડ માંડ એકડો આવ્યો. હવે અત્યારે એકડો અઘરો છે કે સહેલો છે? સહેલો છે કે અઘરો છે? કાંઈ અઘરો નથી. એમ કોઈ પણ બાબતમાં કોઈ બાબત અઘરી છે જ નહીં. અને જગતની મીડિયાઓ કામ ધંધાની ટેકનિકલ જો પ્રવૃત્તિઓ કોઈ વાત છે તો એ પણ માતાના પેટમાં શીખીને આવે છે થોડું. એ તો પોતાનો શોષણ વધે, બાળપણ પૂરું કર્યા પછી કાંઈક ઉઘાડ વધે, સમજતો થાય પછી બધા નવું શીખે છે પોત પોતાની લાઈન. જે કોઈ પોતાનો ધંધો વેપાર નોકરી જે કાંઈ કરતા હોય, વ્યવસાય કરતા હોય કે બહેનો રસોઈ કરતા હોય, જે કાંઈ હોય તે એ બધા જ અમુક સમય આવ્યા પછી નવું શીખે છે. તો પછી નવું જયારે શીખે છે એમાં પહેલું તો અઘરું જ લાગવાનું છે, ગમે તે વાત પહેલા અઘરી લાગવાની છે અને તેને તે વાત પછી સહેલી લાગવાની છે.
એ વાત તમારી પરિભાષામાં વિચારીએ તો એ તો બધું ભ્રમરૂપ થાય. એ વાત ને આ પદાર્થો જુદા છે એમાં શીખવું હોય તો ભ્રમરૂપ થાય છે.
એમાં શું કે આ તો દ્રષ્ટાંત છે, આ તો સહેલા અધરાપણા વિશેનો દ્રષ્ટાંત છે. અહીંયા એકત્વને ભિન્નતાનો વિચાર નથી ચાલતો, આ તો ફક્ત દ્રષ્ટાંત છે. એમ આત્માનો ભિન્નપણું છે એ અત્યારે અઘરું લાગે છે. દેહથી આત્મા ભિન્ન અરે પીડા થાય એનાથી આત્મા ભિન્ન એ કેવી રીતે? શરીરની પીડા થાય ને તે આત્માને થતી નથી એ વાત તો બુદ્ધિથી માણસ કોઈ સ્વીકારવા તૈયાર ન થાય ત્યારે એવી પરિસ્થિતિ છે. ઉપલબ્ધ દ્રષ્ટિએ પણ જે જે આત્માઓ સુખી થયા તે બધા ખરેખર આ શરીરથી ભિન્નપણાની કેળવણી કરીને, અનુભવની કેળવણી છે, એ અનુભવની કેળવણી કરીને સુખી થયા છે. અને સુખી થવું હોય તો સુખી થવામાં રસ હોય તો લ્યો ઠીક. વાત તો એ છે કે રસ છે કે નહીં જીભ. જ્યાં સુધી કોઈ કામમાં રસ ન પડે, રસ ન વધે ત્યાં સુધી એ વિષયમાં નિષ્ણાત એક્સપર્ટ થઈ શકાતો નથી. તો અહીંયા સુખી થવાનો રસ છે કે નહીં એ વાત પહેલા વિચારવી જોઈએ છે. તો શરીરથી આત્મા ભિન્ન છે એવું અનંત આત્માઓએ અનુભવ કર્યો છે, તેથી એ ન કરી શકાય એવી કોઈ અશક્ય વાત નથી. પણ એ પ્રકારની પ્રેક્ટિસ અથવા અભ્યાસ કર્યો નથી એટલે અઘરું લાગે એ સ્વાભાવિક છે. એ તો કોઈ પણ વાત ત્યાં સુધી કામ કરવાની શરૂઆત ન કરવામાં આવે ત્યાં સુધી અઘરી જ લાગે છે. પણ જ્યારે એ સુખનું કારણ છે અને સુખી થવા માટે કરવું છે તો પછી એ પ્રેક્ટિસ શરૂ કરવી જોઈએ. અને એ પ્રેક્ટિસ શરૂ કરવામાં જરા પણ પરાધીનતા નથી, સ્વાધીનપણે પોતે કરી શકે છે. કોઈ બીજા સાધનો મેળવવાની એમાં પરાધીનતા નથી, કેમ કે આત્મા પણ છે અને શરીર પણ છે. બંનેની ભિન્નતાનો અનુભવ કરવો છે ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને. દ્રષ્ટિ સાધ્ય કરીને વિશેષણ કે અવલોકન કરવું અને દ્રષ્ટિપૂર્વક અવલોકન કરવું પર્ટિક્યુલર એંગલથી જોવાનું એમ કહે છે. એને દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે કે તમે કયા દ્રષ્ટિકોણથી આ વાત વિચારો છો. એક માણસ ઉદાર પણ હોય અને ઉડાવ પણ હોય, એને ઉડાવ કહેવો કે ઉદાર કહેવો એ કયા જે દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે એ દ્રષ્ટિકોણથી એની સમજણ થાય છે. એ ગુણ છે ને એક તો ગુણ છે. તો કયા દ્રષ્ટિકોણથી તમે એ માણસને જુઓ છો એમ કહેવાય તો નહીં કહેવાય. એમ અહીંયા એમ કહે છે કે શરીર અને આત્માનું એક ઉતરું ફરે છે, જ્યાં શરીર જાય છે ત્યાં આત્મા જાય છે, આત્મા જાય છે ત્યાં શરીર જાય છે. એમ જ્યારે જોવામાં આવે છે ત્યારે બે નથી પણ એક છે એમ અનુભવવામાં આવે છે. એ દ્રષ્ટિકોણ ખોટો છે. પદાર્થ બે છે અને વિજાતીય પદાર્થ છે, એક જાતના બે પદાર્થ નથી, એક જળ છે અને એક ચૈતન્ય છે, એક જ્ઞાન છે અને એક જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞેય છે તે જ્ઞાન નથી અને જ્ઞાન છે તે જ્ઞેય નથી. જ્ઞેયના અસ્તિત્વમાં જ્ઞાન નથી અને જ્ઞાનના અસ્તિત્વમાં જ્ઞેય નથી. જ્યારે બંનેના અસ્તિત્વ તદ્દન સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ જેને કહેવામાં આવે છે, એબ્સોલ્યુટલી ઇન્ડિપેન્ડન્ટ, ત્યારે કોઈને કોઈનો આધાર નથી. જો બે પદાર્થનું અસ્તિત્વ તદ્દન ભિન્ન હોય તો ખરેખર કોઈને કોઈનો આધાર હોવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે પહેલી તો આધાર બુદ્ધિ છૂટે, કે શરીરના આધારે હું જીવું છું, કે શરીરને ટકવાના જે નિમિત્તો છે, રોટલા પાણી, એના આધારે જીવું છું, કે રોટલા પાણી મેળવવાના જે સાધનો છે, વેપાર ધંધો ને વ્યવસાય, એના આધારે હું જીવું છું, એ બધી બુદ્ધિ ખલાસ થઈ જાય છે. જો એક શરીરથી ભિન્નતા કેળવવામાં આવે તો પાછળની બધી વાત સહેલાઈથી સમાપ્ત કરી શકાય છે. આ તો હજી સમજણનો વિષય છે, પછી એને અનુભવમાં લેવાનો છે, સમજણને અનુભવમાં લાગુ કરવાની વાત છે. તો એ પ્રમાણે ઉપયોગ લક્ષણ સાથે મેળવીને મેળવીને તુલનાત્મક બુદ્ધિ એ આ એક ખાસ વાત છે. એ ભિન્ન છે એવી રીતે અનુભવ કરવાનો દ્રષ્ટિકોણ સાધ્ય કરવો જોઈએ. આત્મા સ્વપર પ્રકાશક જ્ઞાન વાળો પદાર્થ હોવાને લીધે એના જ્ઞાનમાં અનેક પદાર્થો જણાય, તેથી તે જણાતા પદાર્થો જ્ઞાનમય થઈ જાય છે, જ્ઞાન રૂપે થઈ જાય છે. અત્યારે ઊંચા ઊંચા મકાન છે, બે મહિના ઉપરથી બીજા મુંબઈના સેંકડો હજારો મકાન દેખાય, એટલે કઈ જ્ઞાનના મુદ્દે જણાતા પદાર્થો જ્ઞાનમાં આવી જાય છે, બેસી જાય છે, જ્ઞાન રૂપે થઈ જાય છે. એ ભિન્ન જ રહે છે, જ્ઞેય ભિન્ન છે, જ્ઞાન ભિન્ન છે. એમ શરીર ભિન્ન છે તો શરીરની પીડા પણ ભિન્ન છે, એમ કેવું છે. શરીરની એક અવસ્થા છે, પછી તે શાકાહારી હોય કે અશાકાહારી હોય, પરમાણુની અવસ્થા પરમાણુ સાથે અભિન્ન છે, અને ચૈતન્ય એવા જ્ઞાન સ્વરૂપે આત્માથી તદ્દન ભિન્ન છે. એવી અવલોકન કરવાની દ્રષ્ટિ સાધ્ય કરીને તે ચૈતન્યાત્મક સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ કહેવાને બદલે કેવો શબ્દ વાપર્યો છે, ચૈતન્ય આત્મક સ્વભાવ, ચૈતન્યમાં આત્મા પણ આત્મીયતા કહી છે જેને, એવો જે સ્વભાવ ચૈતન્યથી તન્મય છે એવો સ્વભાવ, એ આત્મા છે. તે નિરંતર વેદક સ્વભાવ વાળો છે, હોવાથી તે હોવાના કારણે તે નિરંતર અનુભવ કરવાના સ્વભાવ વાળો છે. આ વેદનો વિરોધ, આત્મા અનુભૂતિ સ્વરૂપ હોવાથી, વેદક સ્વભાવ વાળો હોવાથી તે વેદા કરે છે અથવા અનુભવા કરે છે, અને એ અનુભવ કરવાનો સ્વભાવ હોવાથી જ્યાં સુધી પોતાની અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય, એટલે પોતાને શુદ્ધ નિર્મળ ભિન્ન જ્ઞાનની દશાને જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તે શરીરને શાતા અશાતા રૂપ અનુભવ વેદ્યા વિના, એટલે અનુભવ વિના રહેવાનો નથી. શરીરની પીડા સંબંધીનું જે દુઃખ છે, એ દુઃખ જ્યાં સુધી જીવ પોતાના સ્વાનુભવમાં જ્ઞાનના જ્ઞાન વિગતમાં જ્યાં સુધી નહીં આવે, ત્યાંથી ત્યાં સુધી શરીર તે એવા વિગતથી છૂટી શકશે નહીં. તેથી પોતાના વેદક સ્વભાવથી પોતાના જ્ઞાનની વેદકતા અનુભવ કરવાનું જે સ્વભાવગુણ છે તે જ્ઞાનમાં એની મર્યાદા સમાપ્ત થાય છે. જ્ઞાનથી આગળ જ્ઞાનને વેદવા પણ કાંઈ નથી. જ્ઞાન શરીરને વેદી શકતું નથી, અનુભવી શકતું નથી. કેમ કે જ્ઞાનમાં શરીર બેસતું નથી, જ્ઞાનના અસ્તિત્વમાં શરીરનું અસ્તિત્વ બેસી શકતું નથી, શરીરના અસ્તિત્વમાં જ્ઞાનનું અસ્તિત્વ બેસી શકતું નથી. જો શરીરમાં જ્ઞાન પ્રવેશ કરી ગયું હોય તો શરીરના પરમાણુ ચૈતન્યપણાને પામી જાય, પણ કદી કોઈ પરમાણુ ચેતનાપણાને પામતા નથી. તેમ જો શરીર આત્મામાં જ્ઞાનમાં પ્રવેશે તો આત્મા જડપણાને જડપણે થઈ જાય, પણ આત્મા કદી જડ થતો નથી. પરંતુ એકબીજામાં નહીં પ્રવેશતા હોવા છતાં પણ એકબીજામાં પ્રવેશતા હોવાનો જીવને ભ્રમ થાય છે, અને આ ભ્રમ છે તે દુઃખનું કારણ છે, સર્વ પ્રકારના દુઃખનું આ કારણ છે. વિશે જરા વિશેષ સ્પષ્ટતાથી સમજવા જેવો છે, તે વિશે આગળ ફરીથી કાલે જોઈશું. વર્તના હેતુ એટલે કે પરિણામમાં નિમિત્ત પણ તેને વર્તના હેતુ કહેવામાં આવે છે. વર્તના નિમિત્ત એટલે સમજ પડતી નથી, વર્તનાનિમિત્ત એટલે જગતમાં અરૂપી એવા કારણો છે જેને રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ નથી, એવા એ કારણો છે જેનામાં બધા પદાર્થ ઉત્પાદનથી રૂપ પરિણમે ત્યારે એમાં નિમિત્ત થવાનો સ્વભાવ છે, એને વર્તનાનિમિત્ત અથવા વર્તના હેતુ કહેવામાં આવે છે, અને એને કારણનું લક્ષણ કહેવામાં આવે છે. ઉત્પાદન રૂપે કારણનું લક્ષણ નથી, તે અસ્તિત્વનું લક્ષણ છે. ઉત્પાદન વ્યય ધ્રુવ યુક્તમ સત એવું સૂત્ર છે. સત કહો કે અસ્તિત્વ કહો, તર્કથી બુદ્ધિ શક્તિ કબૂલ કરે છે કે પર પદાર્થથી આત્મા ભિન્ન છે, છતાં વાસ્તવિક જીવનમાં વ્યવહારમાં તેથી વિપરીતતા વર્તે છે અને તેનું અનુમોદન પણ થયા કરે છે. તેથી નિવર્તવા શું કરવું બહુ સરસ પ્રશ્ન છે. કેમ કે આપણે જે શાસ્ત્રો અધ્યયન કરીએ છીએ, વાંચન કરીએ છીએ, એને તર્કથી અને બુદ્ધિથી સ્વીકારીએ છીએ કે બરાબર છે, આત્મા ભિન્ન છે, શરીર ભિન્ન છે, પણ વ્યવહારમાં એવી રીતે વર્તતા નથી. વાસ્તવિક જીવનના વ્યવહારમાં એવી રીતે વર્તતા નથી, એટલે અભિન્ન પદાર્થોને ભિન્ન પદાર્થોને સાથે અભિન્નતા કરીએ છીએ. શરીરમાં બીજા પદાર્થોમાં, શરીરથી જુદા એવા પદાર્થોમાં, જેમ કે આહારમાં આ મને ફાવે છે અને આ મને ફાવતું નથી, એવી રીતે એવી જે વિપરીતતા વર્તે છે અને તે વિપરીતતાથી વિરોધ થતો નથી, એવું જે વર્તન થાય છે તેનો વિરોધ થતો નથી, પોતે વિરોધ કરતો નથી, એ એની અનુમોદના છે. કે હું બરાબર કરું છું તો તે શું કરવું, કેમ કે વિપરીતતા છે અને એ વિપરીતતા ટાળવી જોઈએ. ત્યારે એક દ્રષ્ટાંત ગમે તે લેવો જોઈએ. કે જેમ કે એ જ માણસ ને કોઈને ખાવા પીવામાં ચિકાશ થાય છે. ખાવા પીવામાં ઝીણી મોટી વાત હોય તો માથાકૂટ કર્યા કરે, ત્યારે એટલું જ વિચારવાનું છે કે આ શરીર રૂપી કોટડી ભાડે રાખી છે કે જેમાં ટેનન્સી રાઈટ નથી મળતો. ટેનન્સી રાઈટ થી તો બાગડી મુંબઈમાં મળે છે, પણ આમાં ટેનન્સી રાઈટ નથી મળતો. વિધાઉટ ટેનન્સી રાઈટ આ એક કોટડી 6x2 ની 6x1.5 ની 6x1 ની જેને જીવડી હોય એવી 5x1 ની 4x1 ની બહુ નાની કોટડી છે, એ ભાડે રાખી છે અને રોજ એને ભાડું દેવાનું છે. હવે ભાડ મકાન માલિકને નવી નોટથી ભાડું આપો કે જૂની નોટથી ભાડું આપો? જૂની નોટ આવે ને મકાન માલિક કચકચ કર્યા કરે કે આ જૂની નોટ શું કરવા આપી, પણ એ 100 રૂપિયાની નોટ ને 99 તો આવવાના નથી ને નવી હોય તો કે 101 પોઈન્ટ આપવાનું નથી, પછી માથાકૂટ તો ખોટી છે. એમ 50, 100 ગ્રામ, 200 ગ્રામ જેને જેટલો પણ એ દ્રષ્ટિકોણ નથી હોતો. અને જે કાંઈ પોતાની ટેવ ગણો કે કુટેવ ગણો જે પણ જે પરિણામ વગર રહે છે એ પરિણામ અને ઘણા નવા કર્મ બંધનનું અને દુઃખનું કારણ બને છે. થોડું પણ આગું પાછું હોય તો પણ જીવ આકુરતા કરે, તો ઘણો આગું પાછો હોય એ કેટલી આકુરતા કરે, કેટલી બધી આકુરતા થાય. આપણે થોડી અગવડ સગવડ પણ ચલાવવા તૈયાર નથી. હવે ઈરાક ઉપર જે બોમ્બાર્ડિંગ થાય છે તો એની વસ્તી કેવી રીતે જીવતી હશે? સેનિટેશન ખલાસ કરી નાખે, પાણી ખલાસ, પાણીના નળ બધા તૂટી જાય છે, રિયામાં બોમ્બાર્ડિંગ થાય એમાં કાંઈ નહીં. ઇલેક્ટ્રિસિટી રીએ નહીં, ના લાઈટ મળે, ના પાણી મળે, ના સેનિટેશન હોય, ના ચીજ વસ્તુની કોઈ બજાર ખુલ્લી હોય, કેવી રીતે રહેતા છે? સવા મહિનાથી લોકો યુદ્ધ ચાલે છે, આપણને થોડો ફેરફાર હોય ઓછું તો નાનું મોટું મળે ને તો ન ફાવે, એમ નહીં આવે ને કે પથારી એક રૂમમાંથી બીજા રૂમમાં કરે મને આ રૂમમાં જરા ભવાનું છે વધારે આ રૂમમાં, એટલે એના જેવી વાત છે. કોઈ એક બાળક છે વાંદરાને કાકડી મારીને ત્યાં 5 વખત ઝાડ ઉપર ચડે, નીચે ઉતરે, ચડે ઉતર ઉપર ચડે ઉપર 5 વખત કરી નાખે, એ કાકડી ચાવવા ગયું હોય ખાલી. એવી ચંચા અને સહન નહીં કરવાની જે શક્તિ છે એમાં દેહ ને આત્મા ભિન્ન કેવી રીતે જણાય? એટલે ભિન્નપણે અવલોકન કરવાનો દ્રષ્ટિકોણ સાધ્ય કરવો જોઈએ. કોઈ પણ પ્રકારના ભારમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની ઉત્પત્તિ થાવ કે ન થાવ, મારા સુખ દુઃખ સાથે ખરેખર એને કાંઈ લેવા કે દેવા નથી. સુખ અને દુઃખ જે કલ્પનાથી ઊભું કરે છે વસ્તુના સ્વરૂપની વાસ્તવિકતાથી દૂર છે અથવા વિપરીત છે. વાસ્તવિકપણે જોવામાં આવે તો આત્માને સુખ અંદરના સુખ સ્વભાવમાંથી ઉત્પન્ન થાય છે અને એની વિપરીત દશા તે દુઃખ છે એ પણ અંદરથી ઉત્પન્ન થાય છે. કોઈને દુઃખ બહારથી આવતું નથી, કોઈને સુખ પણ બહારથી આવતું નથી. આ પરિસ્થિતિ છે. જે પરિસ્થિતિ છે એને જેમ છે તેમ અનુભવમાં લેવી, એ જ આ બધી પરિસ્થિતિ ગરબડ મટાડવાનો મુખ્ય ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. વસ્તુને જેમ છે તેમ જાણવી, જ્ઞાનમાં અને અનુભવવી. બીજી રીતે પોતે છેતરાય છે અને દુઃખી થાય છે, બીજી રીતે ઉલટી રીતે સમજતા પોતે છેતરાય છે અને છેતરાય છે એથી એના પરમાં દુઃખી પણ થાય છે. તો આમાં તો બહુ સીધી સાદી વાત એમ છે કે પદાર્થ જેમ છે તેમ જાણવો છે, જે ચીજ જેવી છે તેવી જાણવી છે. પોતે જ્ઞાન છે તો જ્ઞાન સ્વરૂપે જાણવું છે પોતાને, બીજા જ્ઞેય છે તો ભિન્ન જ્ઞેય સ્વરૂપે એને જાણવા છે. બસ આથી વધારે કોઈ લાંબી છોડી વાત નથી. આટલો દ્રષ્ટિકોણ જો બરાબર પ્રેક્ટિસથી પ્રેક્ટિકલી બરાબર સાધવામાં આવે તો કોઈ દ્રવક્ષેત્ર કાળ ભાવમાં કોઈ પણ સંજોગોમાં જીવ દુઃખી ન થાય, ગમે તેવા સંજોગોમાં સુખી થાય. તે ત્યાં સુધી કે શરીરની વેદનાને પીડા એટલે રોગનો પ્રસંગ હોય કે ગમે તે પ્રકારનો પ્રસંગ હોય તો પણ જીવ દુઃખી ન થાય ને સુખી થાય એવો એક રામબાણ અમોઘ અને ચમત્કારિક ઉપાય છે. એની જેટલી કિંમત છે એટલી કિંમત બીજી કોઈ રીતે થઈ શકે એવું નથી. કેમ કે જગતના કોઈ પદાર્થો સુખ ન આપી શકે અને દુઃખથી ન છોડાવી શકે એવી જે વેદનાઓ અને પીડાઓ થાય છે એનાથી જો છોડાવી શકે એવું કોઈ સાધન કે ઉપાય હોય તો એની કિંમત કેવી રીતે જગતના પદાર્થોથી થઈ શકે એવી એક જબરદસ્ત વાત છે, અસાધારણ વાત છે. એની કિંમત આવે અને એ કિંમત આવ્યા પછી એને મેળવવા માટે જુઓ એ પ્રમાણે કિંમત આવ્યા અનુસાર પ્રયત્ન કરવામાં આવે તો એમાં નિષ્ફળ પણ જવાતું નથી. આ એક આ વિષયની સુવિધા છે, સુંદરતા છે, સગવડતા છે. ખાવા જમવા બેઠો હવે જે ચીજ નથી ભાવતી એને ચીજને સામે રાખીને બરાબર પોતાના આત્માને પ્રશ્ન પૂછો કે આમાં તને વાંધો હું કયો, આ પરમાણુ સાથે તારે શું વાંધો પડ્યો, કે ભૂતકાળમાં તારે યાર ઝઘડો કર્યો હતો ને કામું પ્રેજ્યુડાઈઝ વિધાઉટ પ્રેજ્યુડાઈઝ જો ને પહેલેથી પ્રેજ્યુડિશિયલી શા માટે તમે એની સાથે વર્તન કરો છો, પણ પહેલેથી નક્કી કરી નાખ્યું છે આ મને ફાવે આ મને ભાવે ને આ મને ન ભાવે. કલ્પના અથવા નિર્ણય જે કરી રાખ્યો છે એ વિચારીને ટાળી નાખો. કોઈ પદાર્થ ખરાબ નથી, કોઈ પદાર્થ સારા નથી. જગતમાં સારા પદાર્થ કોઈ છે જ નહીં, બધા જળ પદાર્થો છે, પોતપોતાની અવસ્થા એ પરિણમે છે. હું તો જ્ઞાન માત્ર છું ને તે બધા જ્ઞાન માત્ર છે, માટે આ સારા ને ખરાબ કરીને મારે દુઃખી થવા સિવાય બીજું કઈ થવાનું નથી. સુખી થવું હોય તો મારે કે જેમ છે એમ જાણીને વાત છોડી દેવી જોઈએ, નહીં માત્ર પણ જાણીને સારા ખરાબ પણ આરોપ કરવાનો મૂકી દેવું જોઈએ. આ તો તે નિર્દોષ પરમાણુઓ ઉપર પોતે આરોપ કરે છે. જેને ગુનો કર્યો નથી એના ઉપર આરોપ કરે છે અને એવી બધી તે વિપરીત પ્રવૃત્તિ છે, પોતાને જ દુઃખદાયક થાય છે. એટલે રાગ ને જ્ઞાન નું ભિન્ન પણ કોઈ પણ ઉદયના પ્રસંગે કરી શકાય છે. કેમ કે બધા ઉદય જ્ઞાનમાં જ્ઞેય માત્ર છે અને જ્ઞાન થી જ્ઞેય ભિન્ન છે. જ્ઞેયના અસ્તિત્વમાં જ્ઞાન નથી, જ્ઞાનના અસ્તિત્વમાં જ્ઞેય નથી. પોતાના અસ્તિત્વને વેદનથી તપાસવું, વેદનથી અનુભવવું, વેદનથી જોવું, અવલોકવું તો સ્પષ્ટપણે માલુમ પડશે કે જ્ઞાન જ્ઞાનમાં વ્યાપીને જ્ઞાનમાં જ વેદાય છે. જ્ઞાનનું વ્યાપનું ક્યાંય જ્ઞેયમાં નથી, તેથી જ્ઞેયનો અનુભવ પણ થઈ શકતો નથી. જેમાં જેનું વ્યાપનું નથી તેમાં તેનો અનુભવ કેવી રીતે થાય? પ્રતિબિંબ પડે તો ભેદ ભિન્ન પણ જાણવું જોઈએ. અનુભવ તો થઈ શકવા યોગ્ય નથી, કેમ કે વ્યાપી વ્યાપકપણામાં ભાવ છે. તેથી પણ એ વ્યાપકપણું વેદનથી ગ્રહણ કરવું જોઈએ, એટલી વાત છે. સવારનો પ્રશ્ન થોડો ફેરવીને આવ્યો છે. મળદું શમશાનમાં ક્રિયાવતી શક્તિથી જાય છે તો ધનસ્થિકાનું પણ ત્યાં કાર્ય શું કહેવાય કે નિમિત્ત ગમન હેતુત્વ ધર્માસ્થિકાનું લક્ષણ છે તો મળદું જે ગતિ કરે છે તેમાં ધર્માસ્થિકાને લીધે કહેવાય છે. બરાબર છે, નિમિત્ત ધર્માસ્થિકાય છે. કોઈ પણ પરમાણુ કે કોઈ પણ જીવ ગતિ કરે છે ત્યારે ધર્માસ્થિકાને ધર્મ એટલે શું વિસ્તારપૂર્વક કહેશો. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ, આત્માનો સ્વભાવ જ્ઞાન અને આનંદ છે. આત્મા જ્ઞાન અને આનંદ પણ રહે તો ધર્મમાં છે, અને અજ્ઞાન અને આકુલતામાં દુઃખ પણ રહે તો અધર્મમાં છે. બસ આમ સીધું લઈ લીધું. વેદજ્ઞાન ચાર પ્રકારના છે તે વિસ્તારપૂર્વક એ કીધો વિષય છે. આપણો પ્રસ્તુત જે વિષય ચાલે છે એમાં ભિન્નપણાનો વિષય ચાલુ, વેદકતાનો વિષય ચાલુ છે, અને જરા વિશેષતાથી એવો છે કે આવતીકાલે પછી વ્યાપકતા અને પ્રગટતાનો વિષય આવશે. એના પછી કૃપાળુ દેવના શબ્દો મારા આપણે લઈશું.